તારીખ 1-10-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 255 256 અને 257 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 728
શ્રીમદ રાજચંદ્ર વચનાંક પત્ર 255 માં ચાલે છે પાનું 291 પત્રનો છેલ્લો પેરેગ્રાફ છે પ્રભુની પરમ કૃપા છે શું લખે છે પ્રભુની પરમ કૃપા છે એટલે અમારા આત્માની અમારા પરિણમન ઉપર કૃપા છે એમ એનો અર્થ છે સુભાગભાઈને એમની ભાષામાં લખે છે પણ અમને જે આત્મ શાંતિ વર્તે છે એ અમારા શાંત સ્વરૂપને કારણે વર્તે છે શાંત સ્વરૂપના અવલંબને વર્તે છે એ જ પ્રભુની પરમ કૃપા છે અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી જગતના કોઈ પણ આત્મા પ્રત્યે ભિન્ન ભાવ એટલે પારકાપણું કે આ પારકા છે આપણે હું શું ભિન્ન ભાવનો અર્થ પારકાપણું પણ થાય છે અથવા કોઈના પ્રત્યે દ્વેષ ભાવ પણ નથી કેમ કે પેલા મુનિને વિશે વાત ચાલી છે ને એટલે એને અનુસંધાનમાં લખે છે કે મુનિને વિશે અમને કોઈ હલકો વિચાર નથી એટલે અમે કોઈ પ્રિજુડાઇસ માઇન્ડેડ મુનિ માટે નથી એમના માટે એમ લખ્યું કે યોગ્ય જીવ નથી એમ લખ્યું ને અથવા યોગ્ય છે એમ જાણતા નથી એટલે યોગ્ય નથી તો અમને કોઈ એવો પ્રેજ્યુડાઇઝ છે એમ નથી મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પીડ્યા છે કારણ કે વિરોધમાં ચાલતા હશે પ્રવૃત્તિ કરતા હશે એટલે એ પ્રવૃત્તિ એમના આત્માને નુકસાનકારક છે એમ કહેવું છે એટલે હરિની પ્રાપ્તિ એટલે એમને આત્માની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં એ પડ્યા છે હાલમાં યોગ્ય નથી એટલે વર્તમાનમાં યોગ્ય નથી પણ કે હંમેશના માટે યોગ્ય નહીં થાય એમ નથી એમ એનો અર્થ નીકળે છે હા એટલે વર્તમાન સ્થિતિ પૂરતી વાત કરી કોઈ પણ જીવ ગમે ત્યારે ફોટો મારી શકે છે અને ભગવાન મહાવીર સ્વામીનો દ્રષ્ટાંત તો બહુ મોટો ઇતિહાસમાં છે ક્યાં મરીચી કુમારના ભાવમાં ભગવાન ઋષભદેવના કટ્ટર વિરોધી અને ક્યાં એ અંતિમ તીર્થાધિનાથ પોતાના દાદાજી અને તીર્થંકર દેવ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એના કટ્ટર વિરોધી હતા એક સમયમાં એ જૈન શાસનના નાયક હતા કે એમનાથી લોકો કેવળ જ્ઞાન જીવો પામ્યા એમના નિમિત્તે બીજા જીવો કેવળ પોતે તો કેવળ જ્ઞાન પામ્યા એમ નહીં એમના નિમિત્તે બીજા જીવો પણ કેવળ જ્ઞાન પામ્યા આટલો મોટો તફાવત આટલો મોટો ફેરફાર પર્યાયમાં થઈ શકે છે થઈ શકવા યોગ્ય છે અને એના માટે હંમેશા અભિપ્રાય ખુલ્લો રાખવો જોઈએ ન ખુલ્લો રાખે તો પોતાને નુકસાન થાય બીજું કંઈ નથી સામાન્ય તો કંઈ જે થવાનું છે એના યોગ્યતા અયોગ્યતા પ્રમાણે પરિણામ થવાનું છે નુકસાન તો પોતાને થાય છે હા એવો યથાર્થ સમજપૂર્વક સહેજ હોના જોઈએ સમજણની જે યથાર્થતા છે કે સ્વરૂપે તો પરમાત્મા છે એમાં તો કાંઈ બીજી વાત નથી અને મુખ્ય વાત તો એ છે હવે જે ગૌણપણે અવસ્થાનો દોષ છે એ વર્તમાન પૂરતો છે દોષ છે એ વર્તમાન અવસ્થાનો છે અને વર્તમાન પૂરતો છે. અવસ્થા પલટણહાર છે, પલટામાં પલટો મારે છે, અને ક્યારે પણ કોઈ અવસ્થા સવળી થઈ શકે છે, અવળીમાંથી સવળી થઈ શકે છે. એટલે દોષિત અવસ્થાનો દોષનો ભલે નિષેધ થાય, પણ આખા આત્માનો નિષેધ ન કરી શકાય. નહીતર એક અવસ્થા પૂરતો આખો આત્મા માની લીધો એમ થઈ ગયો, અને તે મોટો દોષ છે. એમ શું કહે છે, મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પીડ્યા છે. એકનું બીજ જ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી તેમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. બીજ જ્ઞાન એટલે પાયાનું જ્ઞાન, ઉપદેશ કોઈ હોય એટલે એનાથી ઉપદેશ, ખાલી ઉપદેશ વચનો અને ઉપદેશ બોધ એનાથી કોઈ કલ્યાણ થઈ જાય એમ બનતું નથી. ઉપદેશ બોધ તો તમામ સંપ્રદાયમાં છે, જે મોટા મુખ્ય સંપ્રદાયો ચાલે છે એમાં બધે ઉપદેશ બોધ તો છે, અને એને બધા પાયાનું જ્ઞાન ગણે છે. ઉપદેશ તો બરાબર હોવો જોઈએ, પણ એનાથી કલ્યાણ નથી થઈ જતો. બધા ઈચ્છે છે કે અવગુણ ન હોવા જોઈએ ને ગુણ હોવા જોઈએ, પાપ ન કરાય ને પુણ્ય કરાય, એટલું તો સામાન્ય રીતે બધા સંપ્રદાયમાં છે. પણ એથી કઈ આત્માનું કલ્યાણ નથી થઈ જતું. વાત સારી છે ને, ખરાબ નથી એટલું, પણ એ પૂરતી નથી. ભલે વાત સારી હોય તો તે હજી અપૂરતી છે, પૂરતી નથી. એમ કેવું છે, કેમ કે એ ઉપદેશમાં સ્થિર રહેવા માટે સિદ્ધાંત જ્ઞાન જોઈએ. એ કહેશે કે સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. શું કહે છે, વસ્તુના સ્વરૂપને અવલંબીને બોધ પ્રાપ્ત થવો જોઈએ, અથવા બોધ વસ્તુ સ્વરૂપ અનુસારી હોવો જોઈએ, તો એ બોધમાં ટકી શકાય, નહીતર ન ટકી શકાય. મારે ક્રોધ કરવો નથી, ચાલો આ તો બધા સમજે છે, કેમ કે એનું નુકસાન સમજાય છે, આકુલતા સમજાય છે. ક્રોધિત અવસ્થામાં કાંઈ પણ નિર્ણય લેવો હોય તો બેલેન્સ નથી રહેતો, બરાબર છે. આ તો બધાને બુદ્ધિથી સમજાય એવો વિષય છે કે ભાઈ કોઈ બરાબર નિર્ણય લેવો હોય તો શાંત ચિત્તે નિર્ણય લેવાવો જોઈએ, ઉતાવળો નહીં થવું જોઈએ. શું એ રીતે, શું કોના આધારે કોના અવલંબને ક્રોધ ન થાય, આ મહત્વનો વિષય છે. ક્રોધ ક્રોધ ન કરવો જોઈએ, ન હોવો જોઈએ, ન થવો જોઈએ, તે વાત બરાબર હોવા છતાં પણ અધૂરી છે. કોના અવલંબને એ ન થવો જોઈએ, એ મુખ્ય વાત છે. અને એ રીતે એનો ખરો ઉપાય થાય છે, બીજી રીતે એનો ખરો ઉપાય નથી થતો, એમ વાત છે. એકનું બીજ જ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવૃત રૂપે પીડ્યું છે. એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે છે, હૃદયને વિશે પ્રગટ છે, પણ બહારમાં નથી કહેતા માટે આવૃત રૂપે છે. એ સિદ્ધાંતનું પ્રરૂપણ અમે નથી કરતા એટલે આવૃત રૂપે છે. હરી ઈચ્છા એ પ્રગટ થવા દેવાની હશે તો થશે, એટલે કુદરતી રીતે બહાર આવવાનું હશે ત્યારે આવશે. એમાં શું છે કે પોતે પણ ઉપદેશક તરીકે ઉપદેશકની જગ્યાએ બેસવા માંગતા નથી. અમારી એવી દશા વિશેષ થઈ જાય, સર્વસંગ પરિત્યાગ કરીને મુનિ દશામાં આવ્યો, એમના અભિપ્રાયમાં એ વાત. ત્યારે ઉપદેશક તરીકે અમારે કાર્ય થવું હોય તો થાય, તે પણ અત્યારથી પ્લાનિંગ નથી કે મુનિ થઈને ઉપદેશ કરશું. છે ગુરુપદે, છતાં પણ મુનિ થઈને ઉપદેશ કરશું એ અત્યારથી પ્લાનિંગ નથી. એ વાત એમણે 708 પત્રમાં કરી છે. એ પણ ત્યારે ઉદય આવશે એ પ્રકારનો, ઉદય હશે તો થશે, થવું હશે તો થશે. એટલે હરી ઈચ્છા ઉપર રાખ્યું એમણે, અત્યારથી કોઈ વાત નથી. અમારો દેશ હરી છે, હરી એટલે આત્મા આવે લીલીવું, અમારો દેશ હરી છે, જાત હરી છે, કાળ હરી છે, દેહ પણ હરી છે, રૂપ હરી છે, નામ હરી છે, દિશા હરી છે, અને સર્વ બધું હરી છે, સર્વસ્વ પણ અમે આત્મા સિવાય હવે અમારે કાંઈ નથી. અને તેમ છતાં વહીવટમાં છીએ. આવી રીતે આત્મામય પણ હોવા છતાં પણ બારમાં વહીવટમાં છીએ, એની ઈચ્છાનું કારણ છે, એ પણ હરી ઈચ્છાનું કારણ છે. એ પણ પ્રારંભ પ્રમાણે ચાલીએ છીએ, પરીક્ષાથી ચાલીએ છીએ. ત્યાં હરી ઈચ્છા એટલે પ્રારબ્ધ, બસ પૂર્વનો ઉદય, ઉદય પ્રમાણે વહીવટમાં છે. ઈચ્છા નથી, કોઈ આકાંક્ષા નથી, કોઈ અભિલાષા નથી, કોઈ ભવિષ્યનો વિચાર નથી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એ રીતે અહીંયા 255મો પત્ર સમાપ્ત થાય છે. ત્યાર પછી સૌભાગભાઈ ઉપરનો પત્ર છે 256મો. પત્રના મથાળામાં એમણે સૌભાગભાઈને જ નમસ્કાર કર્યા છે. અથાગ પ્રેમે તમને નમસ્કાર. ઠીક, કેટલા પ્રેમે? અથાગ પ્રેમે. એમ કે છે કે અમને તમારા પ્રત્યે જે પ્રેમ છે એની હદ નથી અમારે. થાક એટલે અથાગ એટલે હદ નહીં, એમ શું નીચે તળિયું નહીં, બોટમલેસ અનહદ, એટલો સુભાગભાઈ ઉપર એમનો પ્રેમ છે. અને પ્રેમ છે એમને, નમસ્કાર કરે છે. હમ ભાવ જરાય કરો, હું જ્ઞાની છું. અત્યારે તો વાત વાતમાં લોકો ગુરુ થઈ જાય, ઉપદેશ આપવા માંડે. અને અહંભાવનો તો પાર ન હોય. આ તો આટલું બધી અધ્યાત્મ દશા 255મા કેવી અધ્યાત્મ દશા બતાવી છે પોતાને. અહંકારનું જાણે નામ નિશાન નથી. જે જેને પોતે જ્ઞાન પમાડવા ઈચ્છે છે એને નમસ્કાર કરતા જાય છે, અને એમાં એમનો પોતાનો લાભ છે. પાછો એમને પોતાને એમના નિમિત્તે આત્મભાવ આવિર્ભૂત થતો હતો. આમાં શું છે, ગુરુ શિષ્ય તો કલ્પના માત્ર છે. ખરા ગુરુ હોય ને એ કોઈ દિવસ ગુરુપણું કરે નહીં, ગુરુપણું કરે તો ખરા ગુરુ નહીં. અમે તમારા ગુરુ છે ને તમે અમારા શિષ્ય છે, માટે તમારે આમ બધી ગડબડવાળી વાત છે. નાની બીજાના ગુરુ હોય તોય તે માનતા નથી. ઠીક, વ્યવહાર સંબંધે હોય તોય માનતા નથી. એ પણ આત્મા છે, હું પણ આત્મા છું. બીજી એક પારમાર્થિક દ્રષ્ટિકોણની વાત એવી છે એમાં કે શ્રોતા વક્તાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે. ગુરુ હોય વક્તા હોય, શિષ્ય હોય શ્રોતા થાય છે. બરાબર છે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હવે શ્રોતાને વક્તવ્ય સાંભળીને આત્મભાવ ઉત્પન્ન થાય ત્યારે શ્રોતા ઉપકાર માનીને નમસ્કાર કરે પોતાના ગુરુને, ઓ મને આત્મા સંભળાવ્યો, આવો આત્મા કોણ સંભળાવે, આવી રીતે આવા ભાવથી આત્મા કોણ સંભળાવે, અને મને જેનાથી એમ અંદર આત્મભાવ આવવા માંડ્યો એટલે એને બહુ ઉપકાર બુદ્ધિ થઈ જાય, નમસ્કાર આદિ પણ કરે ત્યારે વક્તાને શ્રોતાના નિમિત્તે આત્મભાવ આવિર્ભાવ થતો હોવાથી ઠીક. નિમિત્ત એટલે ઉપકારી, ઉપકારી એટલે નિમિત્ત, બીજું શું છે? શ્રોતાને એમ જ છે ને કે નિમિત્ત છે ને, નિમિત્ત છે એટલે ઉપકારી ગણાય, તો આ નિમિત્ત છે ને, નિમિત્ત એટલે ઉપકારી, બસ. જેમ શ્રોતા વક્તાને નમસ્કાર કરે એમ વક્તા શ્રોતાને નમસ્કાર કરે, એમાં ખોટું શું છે? એ તો યથાર્થ જ છે, ઠીક કરે છે. જુઓ, જરૂર હું પણ ભાવની જ જરૂર છે ને, દ્રવ્ય નમસ્કાર તો ખોટાય થાય, ભાવ નમસ્કાર જ સાચા નમસ્કાર છે ને. સાચા નમસ્કાર કે ભાવ કે દ્રવ્ય, દ્રવ્ય તો પૂતગળ છે, આત્મા છે, હે દ્રવ્ય છે, દ્રવ્ય નમસ્કાર કરે એ તો દ્રવ્ય તો પૂતગળ છે, એ ક્યાં આત્મા છે? ભાવ તો આત્મા છે, સાચા તો આત્મા એ નમસ્કાર કર્યા ને, કેમ શું? ગુરુદેવે સુગાનીજીને નમસ્કાર કર્યા કે ન કર્યા? કે તો પ્રત્યક્ષ, આપણે પ્રત્યક્ષ થયેલી વાત છે, કોઈ સાંભળેલી વાત નથી, પ્રત્યક્ષ થયેલી વાત છે. કોકના મોટે સાંભળેલી વાત હોય તો ભાઈ ફેરફાર હોય કાંઈ, આપણી સામે, મારી જ સામે, મને જ વાત કરેલી છે. તો યુગ પુરુષ જેવા યુગ પુરુષ હતા, પણ જ્ઞાનીને અહંભાવ એવો હોતો નથી કે આ મારા શિષ્ય છે તેથી મારે એને નમસ્કાર કરીશ તો બીજાને શું લાગશે, બીજાને શું લાગશે એ વાત તો પહેલેથી ચોકડી મુકાઈ ગઈ છે. લોકસંજ્ઞા તો મુમુક્ષુની ભૂમિકામાં છોડી છે, લોકોને શું લાગશે કરે છે. પોતાને ભાવ આવ્યો છુપાવતા નથી, ભાવ આવ્યો એટલે છુપાવતા નથી. અને બોયલા અને લખ્યું તો એ દ્રવ્ય નમસ્કાર થયા કે ન થયા? નહીં, કેમ? બોયલા એ પૂતગળની પર્યાય થઈ કે નહીં, લેખા એ પૂતગળની પર્યાય થઈ કે નહીં, તો એ દ્રવ્ય નમસ્કાર ન થયા કે થયા કે ન થયા? કે આમ માથું નમાવે ને પગમાં પડે તો જ કહેવાય, હે? થયા કે ન થયા? ન તો શ્રોતાને હોવી જોઈએ કે ન તો વક્તાને હોવી જોઈએ? શ્રોતાને તો ન હોવી જોઈએ, સ્વાભાવિક છે, પણ વક્તાને ન હોવી જોઈએ. એ તો યોગ્યતા ને, યોગ્યતાને જ નમે છે ને, એમાં ક્યાં છે યોગ્યતાને? પાત્ર જીવ હોય છે, બહુ સુપાત્ર જીવ હોય છે, સુભાગભાઈ તો ઘણા પાત્ર જીવ હતા, તો એ ભાવિ જ્ઞાની હતા, તો નિગમ નહીં પણ એને નમસ્કાર કરી શકાય કે ન કરી શકાય? જ્ઞાની જ્ઞાની તરીકે પણ કરી શકાય, નહીં તો વળી વિદ્વાન લોકો વાંધો પાડે કે અજ્ઞાનીને નમસ્કાર ન હોય, જ્ઞાનીને જ હોય, માટે હજી અજ્ઞાની છે ત્યાં સુધી ન કરવા જોઈએ. તો કે સોગાનીજી જ્ઞાની થઈ ગયા હતા, તો સ્વભાગભાઈની વાત લઈએ, શું કૃપાળદેવની ભૂલ કાઢે કદાચ, કાઢે જ લોકો, કે નહીં ભાભી નહીં ગમે છે, નમસ્કાર કરી શકાય છે, એવું છે, ઘણા દ્રષ્ટિકોણ છે એમાં. એમને પોતાને આત્મભાવનો આવિર્ભાવ થાય, બસ એમને એથી બીજું શું જોઈએ? કદાચ એમના ગુરુના નિમિત્તે આત્મભાવ આવિર્ભાવ થાય, આ શિષ્યના નિમિત્તે થયો. ગુરુ શિષ્ય પણ શું જોવો, આપણે તો જે થયું એ થયું. હે, હા, ગણધરદેવ આવ્યા પછી માણી શકે. તીર્થંકર ઉભા રહી ગયા હતા, થઈ ગયા હતા કે નહીં? પાત્રતાનો એટલો આદર છે, સર્વજ્ઞ પણ એટલો આદર કરે છે પાત્રતાનો, વિતરાગ હોવા છતાં. બોલો કે છે કે નહીં ઇતિહાસ? દુકાને વેપારી બેઠો હોય અને ગ્રાહક આવે, મારે માલ લેવો છે, તમારો ભાવ મને મંજૂર છે. ઓલાની અંદર ખબર પડી ગઈ કે મારો ભાવ મંજૂર હોય તો મને બહુ સારો નફો આ ભાવે છે, આ ભાવે મને બહુ સારો નફો છે. બારાનાની ચીજ 12 રૂપિયા ખપેટ મારી, મારે તો બહુ મોટો મોટા પ્રમાણમાં માલ લેવો છે, તમારો આ ભાવથી તમે વેચતા હોય તો બહુ મોટા પ્રમાણમાં લેવો છે. તો પછી એને પૂછે ખરો કે તું ઢેઢ છું, ભંગી છો, ચમાર છો, તું પીવો છો, પૈસા કેવી રીતે કમાઈને લાવ્યો છો, કયો ધંધો કરીને ત્યારે પૈસા મેળવ્યા, કાંઈ ઇન્કવાયરી કરે છે? કેમ, શું કરવાનું પૂછતો? તું પ્રમાણિકપણે લાવ્યો છો કે ચોરી કરીને લાવ્યો છો, કાંઈ પૂછે છે? તારી પછી કાળા બજારના છે કે ધોળા બજારના છે, કાંઈ પૂછે છે? શું કરવા, પોતાને નફો થાય છે એટલે એમાં જેનાથી નફો થાય એમાં એમાં પૂછવાનું હું કે ગુરુ છે કે શિષ્ય છે, એ હું પૂછવાનું? આપણે કામ છે, કામ છે. આપણે પૂછવાનો સવાલ ક્યાં છે કે એ ગુરુ છે કે શિષ્ય છે, એ આત્મા છે અને એવી એવી યોગ્યતાવાન છે કે જેથી પોતાનો ભાવ આવિર્ભાવ થાય છે, આત્મભાવ આવિર્ભાવ થાય છે. આપણે બીજું પૂછવાની પડપૂછ કરવાની જરૂર ક્યારે ઊભી થાય છે એ કહો ને? એમ ત્યાં કોઈ પૂછતું નથી, એ બરાબર છે એમ, આ એનું બરાબર બરાબર જ છે. પોતાને આત્મભાવ થતો હોય તો ગુરુ શિષ્યની કલ્પના કરવાની જરૂર હું? એમને વધારે પ્રેમ આવતો હશે, કારણ કે એ તો વનવે ટ્રાફિક તો છે નહીં, અરસપરસનો લાગણી છે. એ તો બે પત્રો વિસ્તારથી લખેલા એવા આપના તરફથી મળ્યા, બે કાગળ મળ્યા છે એક સાથે. આટલો પરિશ્રમ લ્યો છો એ અમારા ઉપરની આપની કૃપા છે. ઠીક, સુભાષભાઈના પત્રો આવે એમનો પ્રેમ વધી જતો હતો, એમનો પ્રેમ વધી જતો હતો. એ કૃપા છે, એમને કૃપા ગણે છે, ઉપકારી ગણે છે. બોલો. એ તો કઈ આપણે પત્રો આવશે જ બધા છે ને, થોડા ઘણા છે ને, ક્યારથી કેટલામાં પત્રથી શરૂ થાય? 350 આસપાસથી શરૂ થાય છે, 350 આસપાસ આવશે. પછી આપણે બે લેશું હારે હારે, સૌભાગભાઈ હું લખે છે અને જવાબ હું દે છે, બે સાથે સાથે લેશું એટલે થોડો વધારે ખ્યાલ આવશે આપણને. આમાં તો શું ખબર પડે આપણને, પણ આપણે અનુમાન કરી શકીએ કે બહુ સારું લખતા હશે કે જેથી એમને આવા શબ્દો વાપરવાની કોઈ અતિશયોક્તિથી કોઈ વાત જ્ઞાની કરતા નથી. એમનું જેવું પરિણમન હોય એવું જ બહાર મૂકે, જેવું પરિણમન હોય એવું જ બહાર મૂકે, કેમ કે પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન છે એટલે જ્ઞાનમાં માપ આવે છે, અને માપ આવે એ પ્રમાણે જ કહે, બીજું ન કહે. એમાં જે જે પ્રશ્નોનો ઉત્તર ઈચ્છો છે, કેટલાક આધ્યાત્મિક અથવા પારમાર્થિક પ્રશ્નો છેડતા હશે, એમાં જે જે પ્રશ્નોનો ઉત્તર ઈચ્છો છે તે સમાગમે જરૂર આપશો. જીવના વધવા ઘટવા વિશે, એક આત્મા વિશે, અનંત આત્મા વિશે, મોક્ષના વિશે અને મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કેટલા પ્રશ્નો એમને ઉઠાવે, કેમ કે અન્ય મતમાં તો એક આત્મા અને અનંત આત્મા, ત્યાં વેદાંતમાં એક જ આત્મા છે, એક પરમ બ્રહ્મ છે, એક જ ઈશ્વર છે, એમ કે ઈશ્વરના બધા અંશો છે, એવી રીતે એ બધા પ્રશ્નો એમણે ઉઠાવેલા છે. શું કે ભાઈ, આ જીવ મરે છે, જન્મે છે, એમાં મનુષ્ય ઓછા થાય છે, ક્યારેક મનુષ્ય વધી જાય છે, એમાં હું કંઈ વધઘટ કેવી રીતે થતી હશે જીવોની, આ બધા પ્રશ્નો પૂછ્યા છે એમને. મોક્ષના વિષયમાં મોક્ષનું સ્વરૂપ પૂછ્યું છે, મોક્ષમાં અનંત સુખ છે એ કેવા પ્રકારે છે એનું પણ સ્વરૂપ પૂછ્યું છે. પણ એ બધાનો નિશ્ચય નિર્ણય થાય એવી વાત તમને પ્રત્યક્ષ સમાગમમાં કરશું. આવડ્યા એટલે હવે પછી મળવાનું થશે ત્યારે, કારણ કે એ માટે આપની હરિની કૃપા થઈ છે, એ માટે અમને હરિની કૃપા થઈ છે. એટલે અમારો આત્મા છે એ હવે એ વાત માટે તૈયાર થઈ ગયો છે, અંદરથી એ ભાવ આવે છે. આપના ઉપર રાગ છે માટે ભાવ આવે છે એમને, આત્મામાંથી એ ભાવ આવે છે એમ કે હરિને, અમને હરિની કૃપા થઈ છે એટલે અમારો આત્મા બોલે છે અંદરથી એમ કે છે કે આ જીવ હવે પામવો જોઈએ, જરૂર પામવો જોઈએ, ને પામે એવી જ વાત હવે થવી જોઈએ બધી, એમ આત્મા અંદરથી બોલે છે એમ કહેવું છે. બે પ્રકારે હોય છે, કોઈ રાગથી પ્રવૃત્તિ કરે છે, કોઈ આત્મભાવથી પ્રવૃત્તિ કરે છે. એમાં એમણે અહીંયા આત્મભાવ પ્રદર્શિત કર્યો છે એમ વાત છે, કેવળ રાગથી વાત નથી. જો કે એમને જે પ્રેમ શબ્દ વાપરે છે એનું કારણ જ એ છે કે રાગ છે એ ખસે ત્યારે દ્વેષ આવે, ને પ્રેમ ખસે નહીં, પ્રેમ ક્યારે ખસે નહીં, ખસે તો એ હતો જ નહીં પ્રેમ એમ છે. એનો સ્વભાવ વૃદ્ધિગત થવાનો છે, ઉત્પન્ન થાય ત્યારથી, જ્યારથી એ જન્મ પામે ત્યારથી એ વૃદ્ધિગત થાય એવો જ એનો સ્વભાવ છે, કેમ કે એ આત્માનો ગુણ છે અને આત્મામાંથી ઉત્પન્ન થાય છે. એ માટે અમને હરિની કૃપા થઈ છે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી, કોઈ બીજા માટે આ વાત નથી, તમારા પૂરતી વાત છે આ, અને કોઈને બીજાને જણાવવાની પણ આમાં જરૂર નથી, એટલું એમણે એક પોસ્ટ કાર્ડમાં સંક્ષેપમાં લખ્યું છે. ત્યાર પછી 257મો પત્ર પણ સૌભાગભાઈ ઉપરનો છે. અત્રે ઈશ્વર કૃપાથી આનંદ છે, આપનો પત્ર ઈચ્છું છું. પત્રની એમને અપેક્ષા રાખે છે હંમેશા. ઘણું લખવું સૂજે છે પણ લખી શકાતું નથી. પોતે બે દિવસમાં જ પાગબ લખ્યો છે પાછો, હું અષાઢવદ બીજે ઉપરનું પોસ્ટકાર્ડ લખ્યું છે, અષાઢવદ ચોથે પાછું બીજું પોસ્ટકાર્ડ લખે છે. હવે ઘણું લખવું સૂજે છે પણ લખી શકાતું નથી, એમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે, કેટલીક રૂબરૂ વાત થઈ જાય પછી લખીએ તો તમને એનો આખો આઈડિયા, આખું બેકગ્રાઉન્ડ તમને સમજાય કે અમે શું લખવા માંગીએ છીએ, કેમ કે લખવામાં વાત પૂરી ન આવે. એટલે નથી લખાતું એનું કારણ એ પણ છે કે સમાગમ થયા પછી લખવાનું રહે છે, અને સમાગમ પછી લેખા જેવો એકમાત્ર પ્રેમ અને સ્નેહ રહેશે. લખવું પણ વારંવાર મૂંઝાવાથી સૂજે છે. શું કહે છે કે સમાગમ થયા પછી તો બધા ખુલાસા થઈ જશે, પછી હું લખવાનું રહેશે? તો કે બસ તમારા ઉપર પ્રેમ છે ને, તમારા ઉપર બહુ સ્નેહ છે ને અમારો, એટલું જ લખવાનું રહેશે. ઠીક, એટલે કાગળ લખશું તો અમારો પ્રેમ વ્યક્ત કરશું અમે તમને. જાણો. બાકી તો બધું કેવું છે કહી દેશો આ વખતે. પદ્ધતિ જોઈએ એમને, જેવો ભાવ આવ્યો છે ને એવું લખી નાખે છે. એ બહુ સ્પષ્ટ છે એમના પત્રોમાં. એમને પોતાને નિર્ણય ન થતો હોય તો એમ લખે, નિવૃત્તિ ક્ષેત્ર માટે લખે છે આગળ, કે હાલમાં હજી કાંઈ નિર્ણય થતો નથી જ્ઞાનમાં. નિર્ણય થશે તો જણાવશો, નિર્ણય ન થતો હોય તો નથી થતો એમ લખે. જે પરિણામ ચાલતા હોય ને એ પ્રમાણે એક્ઝેક્ટ લખે, આગું પાછું ન લખે. એટલો ફેર છે, એ અપેક્ષા રાખીને વાત છે, એ અપેક્ષા રાખીને વાત છે. આમ એક નીતિ વિશે કેટલીક વાત હોય છે, કેટલીક વિષય કેટલીક વાત પરિણમન વિષયક હોય છે. તો જ્યાં સુધી નીતિને લાગે વળગે છે ત્યાં સુધી બધા આત્માઓ સરખા છે. કોઈ મિત્ર નથી, કોઈ દુશ્મન નથી, કોઈ પોતાનો નથી, કોઈ પારકો નથી. એમ હોવા છતાં પણ પાત્રતાવાન જીવોને જોઈને ચિત્ત પ્રસન્ન થાય એવી એમની એક જ્ઞાનીની સ્વાભાવિક સ્થિતિ હોય છે. આ બહુ સ્વાભાવિક છે, એનો અર્થ કોઈ ઉછાળકાપણું છે એવું કાંઈ નથી. આ બહુ સ્વાભાવિક છે. સમાગમ પછી લખવા જેવો તો માત્ર પ્રેમ ને સ્નેહ રહેશે, લખવું પણ વારંવાર મૂંઝાવાથી સૂજે છે, બહાર નીકળી જાય છે. તમને પત્ર લખીએ છીએ, ન લખાય એવું હોય તો પણ એ મૂંઝવણથી કોઈ વાત બહાર નીકળી જાય ને એવી રીતે વાત છે અમારી. શું મૂંઝાવાથી? મૂંઝવણ એટલે ઓલી મૂંઝવણની, અજ્ઞાનની મૂંઝવણની વાત નથી. લખવાનું ઈચ્છા વૃત્તિ થતી નથી પણ દબાવતા નથી, નીકળી જાય છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, જુઓ ને આ લેખ પાછળ બહુ જ ધારાઓ ચાલતી જોઈ. કોઈ કઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું એમ લાગી જવાથી, અને કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે. આ ચોખ્ખું લખી નાખ્યું. અંદરમાં બહુ ધારા એટલે ઘણા ભાવો આવે, ઘણા ભાવો આવે છે, ઘણા ભાવો આવે છે. હવે એ બધા ઊંડા ઊંડા જે ભાવો છે એ અમારું પેટ છે. એ પેટ ખોલીને વાત કરવા જેવું કોઈ મળતું નથી અમને, કેમ કે એને સમજનાર જોઈએ ને, એને ઝીલનાર જોઈએ ને, વાતને પકડનાર તો જોઈએ. એટલે પેટ દેવા જેવું કોઈ મુજોગ, કોઈ પેટ દેવા જેવું મળે તો બહુ સારું એમ લાગી જવાથી એમ લાગે છે, અને કોઈ મળતા નથી મળતું એ પણ બરાબર છે. એટલે આપને લખવાની ઈચ્છા થાય છે, એટલે અમે તમે અમારા પેટ દેવા જોગ છો, તમને લખી નાખીએ છીએ. પણ તેમાં ઉપર જણાવ્યા કારણને લીધે પ્રવૃત્તિ થતી નથી. એટલે પ્રત્યક્ષ સમાગમમાં ઘણી વાતો કરવી છે એ કારણને લઈને લખવાની જે પ્રવૃત્તિ થવી જોઈએ એ પ્રવૃત્તિ થતી નથી. જીવ સ્વભાવે દોષિત છે. સ્વભાવે દોષિત છે એટલે શું? પ્રકૃતિ સ્વભાવ નથી કેતા આપણે, પ્રકૃતિ સ્વભાવ કહીએ છીએ. સહેજે સહેજે દોષ કરી લે છે, પોતાના સ્વરૂપને જાણતો નથી, યથાર્થ જ્ઞાન નથી, એટલે સહેજ દોષિત દોષ ભાવે પરિણમે છે, સ્વભાવે દોષિત છે. ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. એના કે કોઈના કોઈ વ્યક્તિગત વાત ચાલીએ છે, કોઈને દોષ પ્રત્યે જોવું તો એ બિચારા અજ્ઞાનપણે દોષ ન કરે તો શું કરે? જ્યારે જીવ પોતાના સ્વરૂપને ભૂલ્યો હોય ત્યારે અમર્યાદિતપણે દોષ થવાનો સંભવ છે. કોઈ કેવો દોષ કરે, કોઈ કેવો દોષ કરે, કોઈ દેવો કેવો દોષ કરે, થઈ જાય કરે. હવે એને મુખ્ય કરવો અથવા એના પ્રત્યે દ્વેષ થવો એ યોગ્ય નથી. ખરેખર તો એ દોષને લઈને એ જીવ દુઃખી થવાનો છે. વર્તમાનમાં પણ એ દોષથી એને આકુળતા છે અને ભવિષ્યમાં પણ એ દોષને લઈને એ દુઃખી થવાનો છે. એનું દુઃખ જોઈને અનુકંપા આવવી જોઈએ. એ અનુકંપા ન આવે ને એના બદલે દ્વેષભાવ થાય તો અનુકંપાનો ત્યાગ થયો કે ન થયો એમ કે છે. એ ન્યાય દીધો થાય કે જીવ સ્વભાવે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એટલે એના દોષને મુખ્ય કરવા, એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. તો અનુકંપાનો અનુકંપા છોડી દેવા જેવું થયું. ખરેખર તો અનુકંપા થવી જોઈએ, યોગ્ય તો એ છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. શું કોઈના દોષ જોવામાં મોટા પુરુષો આચરતા નથી. હે, ગમે તે કરે ને, કોઈ ભૂલીને ગમે તે કરે તો એથી એને એને એના દુઃખને જોવો કે એના દોષને જોવો એમ કે છે. એ દુઃખી થાય છે, વર્તમાનમાં આકુળિત છે, ભવિષ્યમાં દુઃખી થશે, એને પ્રત્યેનો કંપ આપવી જોઈએ. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી જીવ ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો પછી થશે. એટલે અત્યારે જે કાળ વર્તી રહ્યો છે એ કાળમાં અસત્સંગ ઘણો છે, અસત્સંગ પણ છે, ક્યાંક ક્યાંક કુસંગ પણ છે. તો જીવ અણસમજણથી અસત્સંગમાં કે કુસંગમાં આવી જાય અને ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એવું બનવું બહુ મુશ્કેલ છે. દોરાય જ જાય એમ કે છે, ભૂલમાં આવી જ જાય. એટલે એ વિષયમાં વધારે ખુલાસો કે પછીથી અમે કરશું. અત્યારે એ વિશેષ પત્રમાં ખુલાસો કરતા નથી. સંગમાં વિવેક રાખવો, અસત્સંગમાં અરુચિ થવી જોઈએ અને કુસંગને તો બહુ દૂરથી જ નમસ્કાર કરી લેવા જોઈએ. કેમ કે એ તો ઝેર કરતાં પણ વધારે ખરાબ છે. ઝેર સારું, કુસંગ કરતાં ઝેર સારો. કેમ કે કુસંગ છે, ઝેર છે એકાદ વખત મારે, કુસંગ તો અનંત જન્મ મરણ વધારે મૂકે. પણ કોઈ વાત હશે એટલે એમણે પત્રમાં ખુલાસો નથી કર્યો, પછી ખુલાસો કરશું એમ લખે છે. એ 257મો પત્ર પૂરો થયો. 258મો પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે અને એમાં એમણે કાવ્ય લખીને પછી થોડા વાક્યો લખ્યા છે. અગર કોઈ વ્યક્તિગત નિંદા ગ્રહ હોતી હૈ તો સત્શાસ્ત્ર ને અનુસરીને વાત થતી હોય તો ત્યાં કુસંગ નથી, ત્યાં કાં તો સત્સંગ છે ને કાં તો અસત્સંગ છે, બે માંથી એક છે. માત્ર ધારણા જ્ઞાનથી અથવા તો અયથાર્થ પ્રકારે પ્રયોજનભૂત પોતાના વર્તમાન પ્રયોજનભૂત વિષયને છોડીને ભાવના રહિતપણે સત્શાસ્ત્રોનું વાંચન પણ થતું હોય તો તે સત્સંગ નથી. એક બહુ સરસ સત્સંગના પાઠમાં કૃપાળુ દેવે એક માર્મિક વાત લખી છે અને એ વાત એમણે એ લખી છે કે સતનો જ્યાં રંગ ચડે તે સત્સંગ છે. એટલે અહીંયા આપણે પોતાના પરિણમનને તપાસવું, કે આ સત્સંગમાં બેસતા મને સતનો રંગ ચડે છે, આત્મકલ્યાણ થવાની રુચિ કે ભાવના વધે છે, એવો પ્રકાર બરાબર ચાલે છે, એમ પોતાના પરિણામથી નક્કી કરવું. કેમ કે પોતે આત્મકલ્યાણનો અને આત્મભાવનાનો ઈચ્છુક છે અને એને સ્વરૂપને એને અનુસરીને સત્સંગ ચાલતો હોય તો એ ભાવમાં વૃદ્ધિ થયા વિના રહે નહીં. રુચિને પોષણ, આત્મરુચિને પોષણ મળે છે, પુષ્ટિ મળે છે કે નહીં એ પોતાને જોવાનું રહે છે અને ત્યાંથી નક્કી કરવાનું રહે છે. સામાજીવની યોગ્યતા અયોગ્યતા માપવાની બહુ જરૂર નથી, અને એવું માપવા જવાની હજી આપણી યોગ્યતા હોય કે કેમ એ પણ એક સવાલ છે. એટલે એમાં તો ગડબડ થ એવી રીતે જો નિર્ણય લેવા જાય તો પોતાને એ નિર્ણય ભૂલભરેલો થાય એમ બનવાનો સંભવ છે. પણ આ પ્રકારે જો નિર્ણય લે કેવી રીતે કે પોતાની આત્મરુચિને પોષણ મળે છે કે નહીં, પોતાની આત્મભાવના વૃદ્ધિગત થાય છે કે નહીં, પોતાને પાત્રતા વધે છે કે નહીં, એ રીતે સતનો રંગ ચડે તો તે સત્સંગ છે, નહીતર અસત્સંગ છે. સત્સંગનો અભાવ, અસત્સંગ એટલે સત્સંગનો અભાવ. તો અસત્સંગમાં અરુચિ થવી જોઈએ, શું થવું જોઈએ, અરુચિ થવી જોઈએ. જો સત્સંગને રુચિ વાળો હોય તો આ એનું માપ છે ને, એ રીતે જીવ નિર્ણય કરી શકે છે. નહીતર તો શાસ્ત્ર લઈને ઘણા બેસે છે, માટે સત્સંગ છે એવું કોઈ જરૂરી નથી, એમ હોય શકે નહીં બધી જગ્યાએ. બહુભાગ તો પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયનો ચર્ચા અને વહેંચણી એ પ્રકારે થતી નથી, એટલે પછી ગમે તેમ ચાલતું હોય છે, એ સત્સંગ નથી, એ અસત્સંગ છે. સત્સંગનો અભાવ છે. પછી તો અમને ઘણી વાત લીધી છે કે જ્યાં સત્પુરુષના ચારિત્ર ઉપર ચર્ચા થતી હોય, જ્યાં સિદ્ધાંતની સરળતા ભાવે ચર્ચા થતી હોય, શું જ્યાં તત્વજ્ઞાનની લહેરીઓ છૂટતી હોય, ઘણી વાતો એમણે લખી છે. એવો બધો પ્રકાર ચાલતો હોય ત્યાં સહેજે આત્મરુચિ વધે અને સહેજે સહેજે એ સત્સંગ આત્મકલ્યાણમાં નિમિત્ત થાય. બાકી એકદમ પ્રયોજનને પકડીને કે આકુલતા એ દુઃખ છે, માટે દુઃખને સમજો, અનુભવથી દુઃખને સમજો, નિરાકુરતા એ સુખ છે એ પણ અનુભવનો વિષય છે, એમ એકદમ પ્રયોજનને પકડીને સત્સંગ આખા જગતમાં બહુ મળવો બહુ દુર્લભ છે, મળવો એ બહુ દુર્લભ છે, બહુ દુર્લભ ચીજ છે, એવો વિષય છે. એ રીતે પ્રયોજનભૂત ઉપર વાત તો બહુ ભાગ્યે જ ચાલતી હોય છે, અને એવું એવું જો મળતું હોય તો એ જરૂર આત્મલાભના કારણ થાય થાય ને થાય. એ રીતે અહીંયા 257 પૂરો થાય છે, 258માં બીના નયનનું પદ છે, કાલના સ્વાધ્યાય.